અંતરંગ મિત્ર મંડળને શિકારના પ્રશ્ને જે લાગણી છે તે મહારાજે જાણી. મારી વિનંતી છે કે મહારાજ આ વાતનો આગ્રહ ન રાખે. અમાત્ય પીસુને વાતનો બંધ વાર્તા હોય તેમ કહ્યું. પીસુને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ન આપ્યો, પરંતુ પોતાનું મન કઈ દિશામાં કામ કરે છે તે બરાબર સૂચવ્યું. યુદ્ધખોરી માનવ સ્વભાવની પ્રકૃતિ નહીં, વિકૃતિ છે. વિકૃતિને કેન્દ્રસ્થાને મૂકી જીવનનો વ્યવહાર ગોઠવીશું તો જીવન જીવવા જેવું નહીં રહે. માનવ જીવન કિલષ્ટ બની જશે. જીવનનો સનાતન નિયમ પ્રેમ છે, ધિક્કાર નહીં. માનવ જાતિએ જીવવું હશે તો પ્રેમનો નિયમ અપનાવ્યા વિના છૂટકો નથી. માનવ જાતિને જીવવા માટેનો આ તરણો પાય છે. આ દિશામાં આપણે શિકારબંધી કરી નાનું શું પગલું માંડીએ તેમાં ખોટું શું છે? ગાલવે ઊંડી લાગણીપૂર્વક શિકાર પર પ્રતિબંધ મૂકવાની વાતનું સમર્થન કર્યું. બહુમતીનો અભિપ્રાય જાણ્યા પછી પણ તે પોતાનો મુદ્દો સમજાવવા મથ્યા. માત્ર સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારીએ તો એમાં કશું ખોટું નહીં હોય. વ્યવહારુ ગણતરીએ શિકાર પર પ્રતિબંધ મૂકવાનું પગલું વહેલું છે, ઘણું વહેલું છે. થોડા હજાર વર્ષ પછી કદાચ શિકાર બંધ કરવાની વાત લોકો સમક્ષ મૂકી શકાય. ત્યારે લોકોમાં તેનો કેવો પ્રતિભાવ પડશે એ વિશે મારા મનમાં શંકા છે. ભદ્રસેને બહુમતીનો ટેકો મળતા તેઓ રંગમાં આવી ગયા. તેમણે મોજપૂર્વક ગાલવાની હાંસી ઉડાવી દીધી. એક વખત સૈદ્ધાંતિક રીતે સાચી કહી એ જ શ્વાસમાં તેનો અમલ વ્યવહારને નામે અટકાવવો એ નૈતિક મૂલ્યોનું દેવારું કાઢવાની દિશામાં પહેલું પગલું છે. ગાલવાની વાણીમાં તપસ્વીની તીખાશ આવી. સિદ્ધાંત અને વ્યવહાર જુદા હોય એ પરિસ્થિતિ તેમને શોચનીય લાગી. ગાલવા માનતા કે વ્યવહારનું મંડાણ સિદ્ધાંત પર હોવું જોઈએ. ગાલવા મુનિ સાચી વાતનો વહેલો મોડો સ્વીકાર થયા વિના રહેતો નથી. ક્યારેક સત્યનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે, તે મોટી કરુણતા છે. ખેર, આજ આ મિત્રોને જે વાત નથી સમજાવી શકતા તે વિશાળ જનસમુદાયને અસરકારક રીતે ઘરે ઉતરાવતા સમય તો લાગશે ને, પણ આપણે ધીરજ શા માટે ગુમાવીએ? ભરતે રાજનીતિજ્ઞની અદાથી આ મુદ્દાની ચર્ચા મુલતવી રાખવાની તૈયારી બતાવી. ભરત પોતાની ઈચ્છા અન્ય પર ઠોકી બેસાડવામાં ન માનતા. ધીરજ ધરવાની એટલે શું કરવાનું? ગાલવે અકરામણપૂર્વક પૂછ્યું. જેનો અર્થ કરવા બેસવું પડે એવું અટપટું મારા કથનમાં શું છે? ભરતે મગનું નામ મરી ન પાડ્યું. પ્રત્યેક વ્યક્તિએ સાચી લાગે તે વાતને પ્રાણાંતે વર્ગી રહેવું જોઈએ. ગાલવે ડરતાપૂર્વક કહ્યું, એ થયો મુનિનો માર્ગ. કોઈપણ બાબતમાં એટલો દુરાગ્રહ રાખવાનું રાજાને પોસાય નહીં. નૃપતિએ મધ્યમ માર્ગ ધારણ કરવાનો હોય છે. ભદ્રસેને મહારાજ ભરતનો બચાવ કરતા હોય તેમ કહ્યું. પોતાની વાતનો સ્વીકાર થયો તેથી તે લહેરમાં હતા. એટલે કે રાજાએ સત્ય ઉપરાંત બીજી બાબતનો પણ વિચાર કરવાનો હોય છે, ખરું ને? ગાલવે પૂછ્યું. તદ્દન ખરું. મુનિ એકલવીર યોદ્ધા બની શકે. રાજાનો ધર્મ વિશાળ જનસમૂહને પોતાની સાથે રાખવાનો છે. કાશીરાજ સર્વસેને રાજાએ પારવી પડતી મર્યાદાનો ખ્યાલ આપ્યો. ઉત્તરમાં ગાલવ કંઈક કહેવા જતા હતા. તેમને વિવેકપૂર્વક અટકાવી અમાત્ય પીસુને ચર્ચાનો બંધ વાર્તા હોય તેમ કહ્યું. મહારાજ, શિકાર પર પ્રતિબંધ મૂકવો કે ન મૂકવો તે ચર્ચા આપણે અત્યારે પૂરી થયેલી માનીએ. હવે આપણે બીજી બાબત હાથ પર લઈએ. અમાત્યજીની વાત સાચી છે. કાશીરાજ સર્વસેને અમાત્ય પીસુના મુદ્દાનું સમર્થન કર્યું. ભરતે અમાત્યના સૂચનનો આદર કરતા હોય તેમ શિકારની ચર્ચા પડતી મૂકી વિચારણાનો બીજો મુદ્દો હાથ ધર્યો. દુર્જય, પ્રત્યેક રાષ્ટ્ર પોતાનું સ્વત્વ કોઈને દખલ કર્યા વિના પોતાની રીતે વિકસાવી શકે તે માટે આંતરિક અને વિશ્વ શાંતિ અનિવાર્ય છે. આ હેતુ પાર પાડવા શું કરવું જોઈએ? જગતના અન્ય દેશોમાં તમને શાંતિ જાળવવાના સંયોગો કેવા લાગે છે? જુદા જુદા રાજ્યો અને રાષ્ટ્રો લડવા માટે એકત્ર થાય છે તેમ શાંતિની સ્થાપના અર્થે ભેગા મળી શકે કે નહીં? મહારાજ, વિસ્તાર અને વિચારણાને ધોરણે ઊભા થતા વાળા સમગ્ર જગતને એક ગણવા સામે મોટી બાધા છે. દુર્જેએ કહ્યું, વાડાઓ તદ્દન નાબૂદ કરવાનું શક્ય નથી. વાડાઓ ભલે રહેતા પણ તે એકમેકના વિરોધી બની ગળા કાપવાની હરીફાઈમાં ન પડે એટલું તો જોવું પડશે ને. ભરતે નાના જૂથોના અસ્તિત્વને સ્વાભાવિક ગણાવ્યું. હા મહારાજ, નિરર્થક માનવ વિનાશ અટકાવવા એટલું કરવું જ પડશે. ઈશ્વરે માનવનું સર્જન યુદ્ધ જ્વર ફેલાવવા નહીં પણ શાંતિ અર્થે કર્યું છે. ઈશ્વર મનુષ્યને અંદર અંદર લડતા રાખવા માનતો હોત તો તેનું શરીર બંધારણ જુદી જાતનું ગળત, માનવના હાથમાં શસ્ત્રો ઉગાડત. મુનિ ગાલ્વે પોતાની કલ્પના રજૂ કરી. ગાલ્વ મુનિ, હું તમારી વાત સાથે સંમત છું. હું માનું છું કે પરમાત્માની ઈચ્છાથી વિપરીત હોય તેવી વાત લાંબો સમય નપતી નથી. વિશ્વ શાંતિ અને વિશ્વપ્રેમ શક્ય છે પણ એક શરતે. દુર્જય શાંતિવાદનું રહસ્ય સમજાવતા હોય તેમ કહ્યું. દુર્જય, તમારી એક શરત એટલી આકરી હશે કે તેનું પાલન દેવાના પાણી મોભે ચડાવવા જેટલું અઘરું હશે. પરિણામે એ એક શરતના પાલનને અભાવે શક્યતા અસંભવિતતામાં પલટાઈ જવાની. ભરતે દુર્જયની વાતનો મર્મ પકડ્યો. ના મહારાજ, જેનું પાલન ન થઈ શકે તેવી શરત મૂકવી એટલે મુદ્દો ચાતરી જવો. મને મુદ્દો ચાતરી જવાની ટેવ નથી. તમે શાંતિ સ્થાપના અર્થે મથવા માંગો છો એટલે તમને તો તે શરત સરળ લાગવી જોઈએ. દુર્જય, ઉખાણા બોલ્યા કરશો કે અમને સમજાય તેવી કોઈ વાત કરશો? વર્તીને પોતાને નહોતું સમજાતું તેનો દોષ દુર્જય પર દોર્યો. વિશ્વ શાંતિ સ્થાપવી હોય તો જગતના અન્ય દેશોનો સહકાર મેળવવો જોઈએ એટલું તો સમજાય છે ને? દુર્જયે પૂછ્યું. હા, એટલી વાત સમજાણી. વર્તીને કહ્યું, હવે બીજી વાત, આપણે જેમનો સહકાર માંગતા હોઈએ તેઓ સમજી શકે એવી ભાષામાં વાર્તાલાપ ચાલવો જોઈએ, તે ખરું ને? હા, તે બરાબર સમજાયું. વર્તીને ભોરા ભાવે કહ્યું, અમારા અસુરો શાંતિની ભાવનાના કટ્ટર દુશ્મનો છે. દુર્જય, આપણે સમજાવટ કે સંઘર્ષની શરૂઆત અસુરોથી શા માટે કરવી? અમાત્ય પિશુને પાયાનો પ્રશ્ન પૂછ્યો. તો શરૂઆત કોનાથી કરવી? સેનાપતિ ગાલ્વે પૂછ્યું. આવા વિશ્વવ્યાપી કાર્યનો પ્રારંભ આપણા નબળા પડોશીઓનો સહકાર મેળવી થાય. અમાત્ય પિશુને શક્તિ સંપાદન કરવાનો આ સરળ અને અફર માર્ગ લાગ્યો. અમાત્યજી, મને તમારી વાત સમજાતી નથી. આપણે આદરવું છે સકવર્તી કાર્ય, પણ અંતરમાંથી ભયના જારા સાફ કરી શકાતા નથી. સૌથી પહેલા સહેલું કામ હાથ પર લેવું તે નબળાઈનું અફર ચિહ્ન. સમર્થો શત્રુ પણ પ્રેવડવારો ઈચ્છે છે. બોલતા સેનાધિપતિ ગાલ્વ એક પ્રકારનું ગૌરવ અનુભવી રહ્યા. સંઘર્ષ કે સમજાવટનો પ્રારંભ કોનાથી કરવો તે સૌ પહેલા વિચારવાનો પ્રશ્ન નથી. પહેલાં એ નક્કી કરવાની જરૂર છે કે વિશ્વ શાંતિની સ્થાપના અર્થે આપણે કયો માર્ગ ગ્રહણ કરવા માંગીએ છીએ, સંઘર્ષનો કે સમજાવટનો. અત્યાર સુધી રસપૂર્વક સાંભળી રહેલા ભરતને ચર્ચાના કેન્દ્રમાં સંઘર્ષ કે સમજાવટ એ પ્રશ્ન મૂકવાનું યોગ્ય લાગ્યું. એથી સો ફેર પડે. વર્તીને પૂછ્યું, સમજાવટને માર્ગે આગળ વધવા માંગતા હોઈએ તો કાર્યનો પ્રારંભ નબળા પડોશીથી કરવામાં બહુ હરકત નહીં. ભરતે કહ્યું, મહારાજ મારે થોડી સ્પષ્ટતા જોઈએ, આપ કોઈક રાષ્ટ્ર સાથે સમજાવટ અને કોઈક સામે સંઘર્ષ એવી બેદારી નીતિ ગ્રહણ કરવા માંગો છો? દુર્જયે ધીમે સ્વરે પૂછ્યું. વિશ્વભરના પ્રવાસે દુર્જયને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની સારી સૂઝ આપી હતી. તાટસ્થ્ય પણ તેઓ જાળવી શકતા ના. સૌની સાથેના વ્યવહારમાં નીતિ એક રહેશે. કઈ નીતિ ધારણ કરવી તે આપણે અહીં નક્કી કરીશું. ભરતે કહ્યું, મહારાજ આપ ઘણા સ્પષ્ટ છો, મને તે ગમ્યું. હવે આપના પ્રશ્નનો ઉત્તર આપું. મારી ખાતરી થઈ ચૂકી છે કે આપણે સંઘર્ષનો માર્ગ લેવો પડશે. દુર્જયે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો. આપણે જેમની સાથે વાર્તાલાપ કરવાનો છે તે લોકો માત્ર બળની ભાષા સમજે છે, એવો પણ તમારા કથનનો ધ્વનિ છે ને? મહારાજ ભરતને મન આંતરરાષ્ટ્રીય પ્રજા વિશેની માહિતીમાં દુર્જયનો અભિપ્રાય ઘણો કિંમતી અને ઉપયોગી હતો. આપ સાચું સમજ્યા છો મહારાજ, દુર્જયે કહ્યું. કેવી વિચિત્ર વાત છે, આપણે જોઈએ છે શાંતિ. શાંતિની સ્થાપનાનો પ્રારંભ યુદ્ધથી કરવાનો? માનવીને બચાવવાનો પુરુષાર્થ તેના વિનાશથી આદરવાનો? કેટલી પરસ્પર વિરોધી વાત છે. ભરતે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી. સંઘર્ષનો તેમને કશો ડર નહોતો, તેમને કંટાળો હતો. વિશાળ પાયા પર જીવહાની થાય તેનો. મહારાજ, ઔષધ પરાયણમાં ઘણીવાર ઝેરનું મારણ ઝેર હોય છે, દુર્જયે ટાઢે કોઠે કહ્યું. દુર્જય, તમારી વાતનો મર્મ હું સમજ્યો, પરંતુ જે પ્રજા પર વિનાશની જડી વર્ષાવીશું તે શાંતિ સ્થાપનામાં હૃદયપૂર્વકનો સહકાર આપશે ખરી? આદેશ બળજબરીથી પરાવી શકાય? સહકાર સત્તાથી મેળવી શકાય ખરો? અમાત્ય પિશુનને પૂછ્યું. અમાત્યજી, મને થોડી સ્પષ્ટતા કરવી આવશ્યક લાગે છે. અસુર પ્રજાનો મનોવ્યાપાર હું બરાબર સમજું છું. પરંપરા અને તાલીમ દ્વારા અસુરો શક્તિ માત્ર લડાયક શક્તિ સિવાય બીજા કોઈ તત્વની જીવનને વિજયી બનાવવામાં ઉપયોગિતા હોય તેમ સ્વીકારતા નથી. દેવતાઓને હાથે પરાજય પામે તે ઘડીથી અસુરો બીજા યુદ્ધનો વિચાર કરવા લાગે છે. તેને પરિણામે ક્યારેક દેવતાઓને હરાવે છે પણ ખરા. અમારા માનસમાં લડવાની વાત ડઢ થઈ ગઈ છે. આવું વિકૃત માનસ પલટવું હોય તો અમને અમારા મૂળ હદ મચાવી નાખે તેવો આંચકો આપવાની જરૂર છે, દુર્જયે કહ્યું. એવો આંચકો કઈ રીતે અપાય? સખત પરાજયથી, સર્વસેને પૂછ્યું. દુર્જયની વાતમાં તેમને અસુરોનો સ્વભાવ સમજવાની ચાવી લાગી. માત્ર પરાજયથી એમને આંચકો લાગે તેમ નથી. અસુરોએ એટલા બધા પરાજય સહ્યા છે કે એક વિશેષ પરાજયથી તેમને આંચકો લાગે તેમ નથી. દુર્જયે અસુરોના માનસનો ઊભું ચિતાર ખડો કર્યો. તો અસુરોને આંચકો આપવા શું કરવું જોઈએ? દશુરાજ વર્ચિતને આ વાતમાં રસ પડ્યો. અસુરોને હરાવ્યા પછી વિજેતા તેમના પ્રત્યે પ્રેમ બતાવે તો તેમને અવશ્ય આંચકો લાગે. અસુરો પરાજય પછી આવનાર આઘાતની અપેક્ષા રાખી બેઠા હોય ત્યાં તેમને મમતા જોવા મળે તો કઠણ કાર્યના અસુરો પણ સ્તબ્ધ બની જાય. માનવ વ્યવહારમાં વેર ધિક્કાર ખુનરેજી કરતા ચડે તેવું પ્રેમનું સ્થાન હોવાની તેમને પ્રતીતિ થાય, દુર્જયે કહ્યું. મહારાજ, લડવું, કાપા કાપી કરવી, અનેક બલિદાનોને અંતે વિજય પ્રાપ્ત કરવો અને એ બધાને અંતે જેમણે આપણા સાથીઓને હણ્યા તેમના પ્રત્યે પ્રેમ રાખવો, એ તમને વ્યવહારુ લાગે છે? મારી તો આવી અટપટી બાબતમાં ચાંચ ડૂબતી નથી, કાશીરાજ સર્વસેને કહ્યું. કાશીરાજ સર્વસેન, જેમને માનવ જાતિના કલ્યાણની ખેવના છે, તેમણે ઉપરથી પરસ્પર વિરોધી દેખાતી વાતોને વ્યવહારુ બનાવવી પડે છે. હું તો એમ વિચારું છું કે યુદ્ધ કે હત્યાકાંડનો આશરો લીધા વિના પરાઈ પ્રજાને પ્રેમથી જીતી શકાય કે નહીં એવો કોઈ માર્ગ મળી જાય તો આપણે જગતને ચાલુ ચીલામાંથી બહાર કાઢી નવે રસ્તે દોર્યું કહેવાય. ભરતે પોતાની સ્વપ્ન સૃષ્ટિની આછી ઝાંખી કરાવી. અસંભવ, દુર્જયે આગ્રહપૂર્વક કહ્યું, જે પ્રજાને ગર્થુતિમાં વેર અને વિનાશ મળ્યા છે તેને પ્રેમ સામર્થ્યની નહીં નબળાઈની નિશાની લાગશે. નર્યા પ્રેમની વાતની તેઓ હાંસી ઉડાવશે. તમને પજવવા સિવાય બીજું કાંઈ તેમને નહીં સૂજે. એમાં તેઓ જીતશે તો પરાજિતને ગુલામ બનાવતા તેમને કશો સંકોચ નહીં થાય. વિશ્વશાંતિપૂર્વક રહે તે યોજનાને મશ્કરીમાં ન પલટાવવા દેવી હોય તો અસુરો સાથે પ્રથમ મુકાબલો સામર્થ્યની ચકાસણીનો કરવો જોઈએ. અસુરો હરાવ્યા પછી શું કરાય તેનો પદાર્થપાઠ મહારાજ ભરત કુલપતિ કણવ પાસેથી પામ્યા છે. વધુ પડતી ક્રૂરતા આચર્યા વિના અસુરોને કેમ હરાવી શકાય તેનો રસ્તો સાથે બેસીને વિચારી શકાય. દુર્જયે પોતાના અભિપ્રાયમાં મક્કમ હતા. મહારાજ, વિશ્વ શાંતિનો પાયો રોપવો હોય કે અન્ય રાષ્ટ્રો પાસે આપણું આધિપત્ય માન્ય કરાવવું હોય, એ બંને સંજોગોમાં યુદ્ધ અનિવાર્ય છે. દુર્જય ઉપરાંત મિત્રમંડળના અન્ય સભ્યો પણ એ બાબતમાં ઓછે વત્તે અંશે સહમત છે. અસુરોને પરાજિત કર્યા બાદ પ્રેમથી વશ કરવાની વાત પાછળથી આવે. વિજય પ્રાપ્ત કર્યા પછીનો તે કાર્યક્રમ છે. પહેલાં યુદ્ધનો વિચાર કરીએ. આપણે કેટલું સૈન્ય જમા કરીશું, આપણા મિત્રો તરફથી કેટલી સહાય મળશે, આ બાબત પહેલાં વિચારીએ. ગાલવે તાત્વિક સ્વરૂપ ધારણ કરી રહેલી ચર્ચાને વાસ્તવિકતાના ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. આપણી સહાયમાં વિરાટ સેના હશે. દસ્યુરાજ વર્તીને પોતાની વફાદારી દર્શાવતા કહ્યું, મારું સત્સહસ્ત્ર સુસજ્જ દસ્યુ સૈન્ય કહો, ત્યારે મહારાજની સેવામાં હાજર થશે. અન્ય દસ્યુ રાજાઓની પાસેથી ઓછામાં ઓછું એટલું બીજું સૈન્ય મેળવવાની મને શ્રદ્ધા છે. પ્રતિષ્ઠાનપુરના બધા મિત્ર રાજ્યો પોતપોતાની શક્તિ અનુસાર આ મહાન સાહસમાં સૈન્ય પૂરું પાડશે. પ્રતિષ્ઠાનપુર તરફથી અમને જે સલામતી મળી છે તેના અદના બદલા તરીકે આટલો નમ્ર ફાળો આપતા અમે કૃતકૃત્યતા અનુભવીશું. કાશીરાજ સર્વસેને પોતાના ઉપરાંત રાષ્ટ્રના અન્ય મિત્ર રાજ્યો તરફથી ખાતરી આપી. અન્ય રાજ્યો તેમની વાત માનશે એવી સર્વસેનને શ્રદ્ધા હતી. સર્વસેન સૌના આદરણીય હતા. મહારાજ, આવા વિશાળ કાર્ય માટે આપે કેવડું સૈન્ય ઊભું કરવાની ધારણા રાખી છે? દુર્જયે પૂછ્યું. ઓછામાં ઓછું 10 લાખનું સૈન્ય તો ખરું, ભરતે અંદાજ આપ્યો. આ પ્રશ્ન અંતરંગ મંત્રીમંડળ સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકતા પહેલાં ભરતે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. ભરત કોઈ પણ બાબતનો નિર્ણય કરતા પહેલાં તેના બધા પાસાનો અભ્યાસ કરી લેતા. મહારાજ, એટલું કે તેથી અધિક સૈન્ય અવશ્ય ઊભું થઈ શકશે, ભદ્રસેને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. મહારાજ, વિશ્વ શાંતિની સ્થાપના કરવાનો આદર્શ ઉમદા છે, એ ભવ્ય આદર્શની જ્યોત અંતરંગમાં જલતી રાખ્યા કરવી, પરંતુ આપણે જે પૂર્વ તૈયારી કરવાની છે તે તો ખૂનખાર ભયાનક યુદ્ધની જ. સાચો આદર્શ માનવીને બળવાન બનાવે, નિર્બળ હરગીજ નહીં. એટલી વાત કદી નજરથી અરગી થવા ન દેશો. અમાત્ય પિશુને અધિકારપૂર્વક કહ્યું. એ અધિકાર તેમને અવસ્થા અને અનુભવે બક્ષ્યો હતો. આદર્શની ભાવના પ્રતિષ્ઠાનપૂર્ણને ઢીલું પોચું ન બનાવે એ જોવા તેઓ ઉત્સુક હતા. અમાત્યજી, આપની આ સલાહ નિરપવાદપણે સાચી છે. ભરતે ધરતીનો સ્પર્શ ન છોડવાની પિશુની વાત હોંશભેર સ્વીકારી લીધી. યુદ્ધ યુદ્ધની રીતે જ થાય એમાં ભરતને વાંધો નહોતો. પોતે યુદ્ધની નવી પદ્ધતિ શોધવા માંગતા હતા, છતાં જગતના અનેક રાષ્ટ્રોમાં ધૂમીવરી મોટા પાયા પર યુદ્ધો ખેલવા હોય તો તેની રૂપરેખા આગળથી તૈયાર કરી રાખવી જોઈએ. એ તૈયારીમાં સારો એવો સમય વ્યતીત થવાનો સંભવ છે. તેને માટે એક ઉપસમિતિ નિમ્યે તો સેનાપતિ ગાલવે મહારાજ ભરતની યોજનાને નક્કર સ્વરૂપ આપવાનો પ્રારંભ કર્યો. બરાબર છે, ભદ્રસેને સમર્થન કર્યું. મૂળ તો ભદ્રસેન પોતે પણ સેનાધિપતિ હતા જ ને. હું એ ઉપસમિતિના નામ સૂચવું. અમાત્ય પિશુને તરત દાન અને મહાપુણ્ય જેવું કર્યું. મહારાજ સેનાધિપતિ અને ભદ્રસેન એ ઉપસમિતિના સભ્યો બને. ભદ્રસેન, તમે આ ઉપસમિતિમાં ઘણા ઉપયોગી થશો. ભરતે અમાત્યની દરખાસ્ત પર મોર મારતા હોય તેમ કહ્યું. મહારાજ, આપ મને ઉપયોગી માનો છો એ આપની કૃપા છે. મારી સમગ્ર શક્તિથી હું કામ કરવા મથીશ. ભદ્રસેને ખેલદિલીપૂર્વક સભ્યપદનો સ્વીકાર કર્યો. મંડળ આ દરખાસ્તને આવકારે છે. કશા વિલંબ વિના આજથી જ આ ઉપસમિતિનું કાર્ય ચાલુ થઈ જવું જોઈએ, સર્વસેને કહ્યું. કાશીરાજ, આપની આજ્ઞા અમે માથે ચડાવીએ છીએ. સાથોસાથ એક વિનંતી પણ કરવાની છે. ઉપસમિતિને અંતરંગ મંડળની અગર બહારની કોઈ વ્યક્તિની સહાય આવશ્યક લાગશે તો લેશે, ભરતે કહ્યું. એમાં પૂછવાનું શું? ઉપસમિતિમાં આપ છો એટલે પ્રતિષ્ઠાન પૂર્ણા અને રાષ્ટ્રના હિતનો ખ્યાલ પરભર પણ નહીં ચૂકાય તેની અમને સૌને ખાતરી છે, વર્તીને વાતનો બંધ વાર્યો. અરે, એ મહત્વની વાત તો રહી ગઈ. ભરતે કંઈક એકાએક યાદ આવ્યું હોય તેમ કહ્યું. તેઓ ભૂલ્યા કંઈ નહોતા. વાર્તાલાપનો વિષય બદલવાની તેમની આ એક રીત હતી. આપણી બેઠક હજી પૂરી નથી થઈ. જે કંઈ કહેવાનું બાકી હોય તે ખુશીથી કહો. દુર્જય ખડખડાટ હસ્યા. મહારાજ ભરત અંતરંગ મંત્રી મંડળને વધારે પડતું માન આપે છે એમ તેમને લાગ્યું હતું. મન સંરક્ષણ અને વિશ્વ શાંતિની વાતોમાં હું એટલો તરબોર બની ગયો કે રાજ્ય આરોહણ ઉત્સવને નિમિત્ત બનાવી કરવાની જાહેરાતની ચર્ચા રહી ગઈ. મિત્રમંડળ રજા આપે તો એ વાત કરું. ભરતે મિત્રમંડળની બેઠક પૂરતું રાજવીપદ અર્ગું કર્યું હોય તેમ સામાન્ય સભ્યની અદાથી કહ્યું. ચર્ચાસ્પદ મુદ્દો રજૂ કરવો હોય ત્યારે ભરત વિશેષ નમ્ર દેખાતા. મહારાજ, અંતરંગ મિત્રમંડળના પ્રત્યેક સભ્યને યાદ આવે તે વાત રજૂ કરવાનો અધિકાર છે, તો આપ એ અધિકારથી વંચિત કેમ હો? અમાત્ય પિશુને અંતરંગ મિત્રમંડળની કાર્ય પદ્ધતિનો ખ્યાલ આપ્યો. એમાં એ અધિકાર પ્રજાના લાભની જાહેરાત કરવામાં વાપરવાનો હોય ત્યારે તો સૌને આનંદ થાય. વર્તીને કહ્યું, આપ સૌ મારા પ્રત્યે આટલું મમત્વ ધરાવો છો તે મારું સદભાગ્ય છે. જાહેરાતના મુદ્દાની ચર્ચા આરંભતા પહેલાં મારા મનમાં ઘોરાતી એક બીજી વાત કહી દઉં. આપણે વિજયો કરતા વિદેશમાં ઘૂમતા હોઈએ ત્યારે પ્રજાને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન સહેવો પડે તેવી પરિસ્થિતિ રાજ્યભરમાં સર્જવાની મારી નેમ છે. એટલે હું જાહેરાત કરવા માંગુ છું કે કોઈ પ્રજાજનને ત્યાં ચોરી થાય તો તેણે ગુમાવેલું ધન રાજ્ય ભરપાઈ કરી આપશે. ચોરી ન પકડાય ત્યાં સુધી એ વિભાગના ચોકિયાતોના વેતન બંધ કરવામાં આવશે. ચોર કડક દંડને પાત્ર થશે. કોઈ ખોટી ફરિયાદ કરશે તો તેનો દંડ પણ એટલો જ આકરો થશે. ભરતે પોતાની વાત નમ્રતાપૂર્વક રજૂ કરી, પરંતુ તેમના કથનના ધ્વનિમાં ભારોભાર અડકતા હતી. મહારાજ, આપની ઈચ્છા તે અમારી ઈચ્છા સમજી લેવી, સર્વસેને કહ્યું. આ વાત બરાબર છે ભદ્રસેન? ભરતે સૌમ્ય ભાવે પૂછ્યું. હા મહારાજ, આપ સ્વ અધિકારી છો. ભદ્રસેનને પોતાની નિવૃત્તિનો જૂનો પ્રસંગ તાજો થયો. ક્ષણભર તે મહારાજ ભરત સામે જોઈ રહ્યા. તેમના વદન પર નરી નિખાલસતા જોઈ તેમણે ભરતની દરખાસ્તનો સ્વીકાર કર્યો. થોડીવાર પહેલાં ભરતે તેમની શિકાર ચાલુ રાખવાની વાત જે ખેલદીલીપૂર્વક સ્વીકારી હતી તેથી ભદ્રસેનના મન પર ભરતના ખુલ્લા મનની સારી છાપ પડી હતી. આમ છતાં ભદ્રસેને એમ તો લાગ્યું કે મહારાજ ભરતે આ વાત ઈરાદાપૂર્વક છેલ્લી રાખી હતી. મહારાજ પોતાની કસોટી કરતા હોય એમ પણ ભદ્રસેનને લાગ્યું, પરંતુ વર્ષો પહેલાં કરેલી ભૂલનું પુનરાવર્તન કરવા તે તૈયાર નહોતા. અનુભવે તેમને વિશેષ ઠાવકા બનાવ્યા હતા, વળી હવે તેઓ સેનાધિપતિ ક્યાં હતા કે વ્યવસ્થાના પ્રશ્ને મહારાજ સાથે મતભેદ ઊભો કરે. ભદ્રસેન, મેં આ વાત તમને ખાસ એટલા માટે પૂછી કે આપણા સૈન્યો અન્યત્ર રોકાયેલા હશે ત્યારે પ્રતિષ્ઠાનપુરમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારા અને અમાત્યજી પર આવવાની છે. તમને આ જાહેરાતનો અમલ શક્ય લાગે છે? ભરતને ભદ્રસેનના પ્રથમ ઉત્તરથી તેમનું મન કઈ દિશામાં કામ કરે છે તે સમજાયું નહોતું. ભદ્રસેનના અંતરમાં જૂના પ્રસંગનો ડંખ કેટલા પ્રમાણમાં રહેવા પામ્યો છે તેનો ભરત કયાસ કાઢવા માંગતા હતા. સેનાપતિ પદ નહીં તો તેના જેવી જવાબદારી ભદ્રસેને ઉઠાવવાની છે એમ પણ ભરતે સૂચવ્યું. આપ ઈચ્છો તે શક્ય થાય જ, ભદ્રસેને કસા ખચકાટ વિના કહ્યું. મનમાંથી જૂનો ડંખ તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો. આભાર, મિત્ર મંડળની ઈચ્છાનો સૌ આ રીતે આદર કરતા થશું તો આપણા કામ આસાન બની જશે. ભરતે ભદ્રસેનના અંતરનો તાગ મેળવી લીધો. તેમના મનમાં કડવાશ નહોતી તેની ભરતને ખાતરી થઈ. આ ઉપરાંત ભરતે ભદ્રસેનને પરોક્ષ રીતે અન્ય સાથીઓની ઈચ્છાનો આદર કરવાનો બોધપાઠ પણ આપ્યો. તે દિવસથી અંતરંગ મિત્રમંડળે રચેલી ઉપસમિતિનું કામકાજ શરૂ થઈ ગયું. ભરત, ભદ્રસેન, ગાલ્વ દરરોજ નિયમિત રીતે એક પ્રહર માટે મળતા. આ પ્રસંગે નીતિ વિષયક પ્રશ્નોથી માંડી ઝીણામાં ઝીણી બાબતની વિગતવાર ચર્ચા થતી. ગાલ્વ પાસે શાસ્ત્ર જ્ઞાન હતું, ભદ્રસેન સેનાના વ્યૂહ યોજવાના નિષ્ણાંત હતા, ભરત પાસે મૌલિક વિચારસરણી હતી. ભરત પોતાના વિચારો રજૂ કરતા ત્યારે ગાલ્વ ઉપરાંત ભદ્રસેન પણ મુગ્ધ થઈ જતા. ભાગ્ય જ કોઈને સૂજે તેવી વાત ભરત એટલી સરળતાથી કહેતા કે ગાલ્વ ભદ્રસેન બંનેને આટલી સીધી વાત પોતાને ન સૂજવા બદલ સા આશ્ચર્ય ખેદ થતો. ભગવાન પરશુરામને ચરણે બેસી ભરત યુદ્ધ વિદ્યા શીખ્યા તે કેવડું મોટું સદભાગ્ય છે તેનો ગાલ્વ ભદ્રસેનને ચાલતા અનુભવ થતો. કોઈ શાસ્ત્રમાં જેનો નિર્દેશ ન હોય, કોઈ સેના અધ્યક્ષે કદી કલ્પ્યા ન હોય તેવા વ્યૂહ ભરત અનેક વાર બતાવતા. જગતના જુદા જુદા દેશો પર ક્યાંથી અને કેવી રીતે આક્રમણ કરવું તેની યોજના 2-1 વર્ષમાં તૈયાર થઈ. આ યોજના મુજબ સમગ્ર સૈન્ય એક દિશામાં એક રાજા સામે મોકલવાને બદલે તેના વિભાગ પાડી સામાન્ય મુસાફરો તરીકે તેમને જુદા જુદા દેશોમાં ગુપ્ત રીતે મોકલવાનું શરૂ થઈ ગયું હતું. ક્યાં કેટલા અને કોણ કોણ સૈનિકો જાય છે તેની માહિતી ઉપસમિતિના સભ્યો સિવાય અન્ય કોઈને નહોતી. કંઈક ચાલી રહ્યું છે એટલું સૌ જાણતા. સૈન્યનું સૌથી નાનું એકમ 20 સૈનિકોનું હતું. તેનો નેતા ઉપસેનાનાયક કહેવાતો. 20 ઉપસેનાનાયકના જૂથ પર એક સેનાનાયક રહેતો અને એ સેનાનાયકને 20 ટુકડી સંભાળવી પડતી. 20 સેનાનાયક પર ઉપસેનાપતિ હતા, 20 ઉપસેનાપતિ પર સેનાપતિ રહેતા, 4 સેનાપતિ પર સેનાધિપતિ હતા. સેનાપતિ એક આખો વિસ્તાર સંભાળવાનો રહેતો. સેનાધિપતિ અંતરંગ મંત્રીમંડળના સાથમાં યુદ્ધ નીતિ ઘડવાનું કામ કરતા. ભરતની પ્રત્યેક દોરવણી નીચે નાના સૈનિકથી માંડી સેનાધિપતિ સુધીના સૌ હોંશ અને નિષ્ઠાપૂર્વક પોતપોતાના કામ પર લાગી ગયા હતા. પ્રતિષ્ઠાનપુરનું નાગરિક જીવન યથાવત ચાલ્યા કરતું હતું. વિશાળ પાયા પર મોટા યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે તેની સામાન્ય નાગરિકોને કલ્પના સરખી ન આવતી. 10 સ્ત્રી મોહે સ્વયંભૂ પરાક્રમને. દીનાનાથે નવરે દીએ ગળી હોય તેવી અનુપમ એ નારી હતી. તેને ગળીને બ્રહ્માજી પણ ગળીભર વિસ્ફુરિત નયને જોઈ રહ્યા હશે. કમરની દાંડી જેવા શરીરનું એક એક અંગ સપ્રમાણ અને પ્રત્યેક અંગમાંથી તેજનો ફુવારો ફૂટતો લાગે. સુંદર સ્ત્રીઓ અનેક હોય છે, પણ ભૂલકણા બ્રહ્મા સૌમાં એક જ ખામી રાખી દે છે. આ નારી ક્ષતિરહિત સૌંદર્યની મૂર્તિ સમી હતી. બ્રહ્માએ તેને પોતા પરનું ભૂલકણાપણુંનું મેણું ભાંગવા સર્વાંગ સંપૂર્ણ ઘડી હતી. અરુણોદયના પ્રથમ કિરણ જેવી કોમળ અને તાજગીભરી એ નારીમાં બ્રહ્માએ લાલિત્ય ઉપરાંત કંઈ એવું અજબ તત્વ ઉમેર્યું હતું જે તેને અસ્પર્શ બનાવી દેતું. તેની આછી ગુલાબી સુંવારી ત્વચા પુષ્પની પરાગ સમી મૃદુ અને સુગંધમય હતી. એ નમણી નારીને જોતા વેચ સંયમી પુરુષના અંતરમાં પણ કામદેવના સરથી ગવાયાનો ભાવ જાગતો. તેનું લાવણ્ય તાજા કરાર જેવું પ્રફુલ્લ અને અડવા જતાં ઓગળી જાય તેવું પારદર્શક લાગતું. જે ન મળે તેમ હોય એનું આકર્ષણ વિશેષ રહે છે. એ સુંદરી એટલી મુલાયમ હતી કે ઉત્તરના વા વાય તો દક્ષિણમાં જાય, દક્ષિણના વાય તો ઉત્તરમાં જાય, પૂર્વના વાય તો પશ્ચિમમાં જાય, પશ્ચિમના વાય તો પૂર્વમાં જાય. પશ્ચિમમાં છેક દશાહથી બારોટ પૂર્વમાં કામરૂપ સુંધી આવ્યા હતા. બારોટ વાર્તા એવી રસભરી માંડતા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. એક વાર્તા ખાસી સપ્તાહ પર્યંત ચાલતી. બારોટની વાર્તાની એવી જાદુઈ અસર થતી કે વાર્તા ચાલુ હોય ત્યારે કોઈ ચૂંકે ચા ન કરતું, બારોટ જરાસો પણ વિક્ષેપ સહી ન શકતા. બારોટ વાર્તામાં કટોકટીનું વર્ણન કરતા હોય ત્યારે સર્વ શ્રોતાઓના શ્વાસ અદ્ધર રહી જતા. બારોટ હાસ્યરસ પીરસતા હોય ત્યારે શ્રોતાઓ હસી હસીને બેવડ વરી જતા. કરુણ રસ વહેતો થાય ત્યારે કોઈની આંખ કોરી ન રહેતી. બારોટ ધારે ત્યારે શ્રોતાઓને શાંત રસમાં તરબોર કરતા, ધારે ત્યારે ખરભરાવી મૂકતા. બારોટ વાર્તા રસ એવો વેગવંત વહેવડાવતા કે શ્રોતાઓ આસાનીથી તેમાં તણાતા. બારોટના રસ પ્રવાહમાં તણાવામાં શ્રોતાઓને આનંદ આવતો. બારોટના વાર્તા કથનના કૌશલ્યથી રખે કોઈ તેમને વયોવૃદ્ધ ધારી લે, વાસ્તવ તેથી ઉલટું હતું. વાર્તા કલાના કસબી બારોટે હમણાં જ જીવનની પહેલી 25 વટાવી હતી. સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ પણ યુવાનીને છાજે તેવા હતા. કોઈ સેનાના સેનાપતિ તરીકે શોભે તેવા બારોટ શસ્ત્રો સમણવાને બદલે શબ્દો સમણતા તે પ્રથમ દ્રષ્ટિએ નવાઈ જેવું લાગતું. પણ તેમની વાર્તા સાંભળ્યા પછી સૌને પ્રતીતિ થતી કે આ યુવાન શબ્દોનો જાદુગર થવા જ સર્જાયો છે. કામરૂપમાં બારોટ એ 2 મહિનાથી આવ્યા હતા. બારોટનું મૂળ વતન દર્શાહ સોમનાથની બાજુમાં તેમનું ગામ હતું. ફરતા ફરતા તે કામરૂપ આવી ચડ્યા હતા. વાર્તાની તો જાણે ખાણ જોઈ લો. એક સપ્તાહમાં યુવાન બારોટે પોતાની વાર્તાથી કામરૂપના નર નારીને ગેલા કરી મૂક્યા. ચોરે ચોટે બારોટની જ વાતો થતી. શિયાળાના દિવસો હતા, છતાં સેંકડો લોકો બારોટની વાર્તા સાંભળવા નગરના ચોકમાં દરરોજ રાત્રે એકત્ર થતા. 2 મહિનામાં તો લોકોને બારોટ આપજન જેવા લાગવા માંડ્યા હતા. તેમની વાર્તા સાંભળવાનો ધરવ થવાને બદલે લોકોની વાર્તા સાંભળવાની ભૂખ ઉલટી ઉઘડી હતી. બારોટ 2 મહિનાથી નગરમાં હતા, છતાં લોકોનો તેમના પ્રત્યેનો ભાવ દિન પ્રતિદિન વધતો જતો હતો. તેનું સૌથી મુખ્ય કારણ બારોટની નિષ્પૃહતા હતું. બારોટના ભક્ત બની ગયેલ નરનારી તેમને ભોજનનું નિમંત્રણ આપવા આવતા. તેનો બારોટ વિવેકપૂર્વક અસ્વીકાર કરતા, ભેટ કે શીખ પણ બારોટ ન લેતા પોતે અયાચક વ્રત પાળે છે એમ નમ્રતાપૂર્વક કહીને બારોટ શીખની રકમ પાછી વાળતા, કોઈની કશી ભેટ સ્વીકારે નહીં કે કોઈને ત્યાં ભોજન લેવા જાય નહીં તેવા બારોટને વાર્તા કરવા પાછળ પ્રેરક બળ કયું હશે? લોકોના મનમાં આ પ્રશ્ન અવારનવાર ઉઠતો. કોઈ તો બારોટને પોતાને આ પ્રશ્ન પૂછી લેતા, બારોટ હસીને જવાબ આપતા, તમને મારા પિંજણ સાંભળવાનો કંટારો તો નથી આવતો ને? એ શું બોલ્યા, તમે વાર્તા માંડો છો ત્યારે શબ્દ નહીં ફૂલ ખરે છે, અમે તો મુગ્ધ છીએ, અમને આશ્ચર્ય તો તમે કશી અપેક્ષા વિના વાર્તા કરો છો તેનું થાય છે. લોકો કહેતા, મને વાર્તા કરવાનો શોખ છે, તમે કંટાળશો નહીં ત્યાં સુધી હું વાર્તા કરે રાખીશ. બારોટ પોતાના શોખની વાત આગળ ધરતા, આ તો બહુ સરસ, અમે વાર્તા સાંભળતા ધરાઈએ નહીં ત્યાં સુધી તમે વાર્તા કરતા બંધ ન થાઓ, તો ન્યાલ થઈ જઈએ, દીવો લઈને શોધવાની કરીએ તોય તમારા જેવો હોંશીલો વાર્તાકાર હાથ ન આવે. બારોટ વાર્તાનો રંગ એવો જમાવતા કે લોકો વાર્તાના પાત્રો સાથે જીવંત હોય તેવો ભાવ અનુભવતા, સાંભળનારા વાર્તાના પાત્રોના સુખ દુઃખના ભાગીદાર બની જતા. એ દિવસોમાં નગરભરમાં બારોટ અને તેની અદ્ભુત વાર્તાઓ લોકચર્ચાનો મુખ્ય વિષય હતો. જુવાનિયા બારોટની કથન શૈલી પર વારી જતા વૃદ્ધો પણ કબૂલ કરતા કે આવો અજબ વાર્તાકાર અમે જીવનભરમાં જોયો નથી, બીજા વાર્તાકારો શબ્દોની રમત કરતા લાગે, આ બારોટની જીભે સાક્ષાત સરસ્વતી આવીને બેસે છે અને નમ્રતા પણ કેવી વિરલ છે. બારોટની વાર્તા કરતા હોય ત્યારે આભ ભરી દેતા, બારોટ વાર્તા પૂરી થતાં સામાન્ય નાગરિક જેવા બની જતા, તેમની વાચાળતા સૂર્યના તાપમાં ઝાકર વિખાય તેમ અદ્રશ્ય થઈ જતી. લોકો કહેતા, ભાઈ આ વાર્તા કલા તો મોટી સિદ્ધિ છે, સિદ્ધિ જીરવવી બહુ મુશ્કેલ છે હો, અધકચરી સિદ્ધિ મળે ત્યાં કેટલાક માણસના મગજ ફરી જાય છે, તેનો રૂવાબ ઓર વધી જાય છે, આ બારોટમાં એવું કંઈ ન મળે. બારોટ વાર્તા પૂરી કરે ત્યારે છોકરાઓ તેને કેવી ઘેરી વરે છે અને બાપડાને મૂંઝવી નાખવાનો હોય તેમ ફટાફટ પ્રશ્નો પૂછવા માંડે છે. એ બધાને જવાબ દેતા બારોટે કદી આંખ ઊંચી કરી એવું કોઈએ જોયું? એની નજર તો ભોંય ખોતરતી રહે છે, ઊંચે જુએ તે બીજા. આવા કસબી બારોટની કીર્તિ રાજપ્રસાદ સુધી પહોંચતા સીવાર રાજા ગૌરીનાથે બારોટને રાજમહેલમાં વાર્તા કરવા બોલાવ્યા. આ પ્રસંગે પ્રસાદનું વિશાળ ચોંગાન માણસોથી ઉભરાઈ ગયું. રાજા ગૌરીનાથ પરપ્રાંતીય યુવાન વાર્તાકાર સામે ઉત્સુકતાપૂર્વક જોઈ રહ્યા. રાજાના મનમાં થયું, આવો ફાંકડો યુવાન વાર્તાકાર તરીકે શોભે કે સેનાપતિ તરીકે? પણ ગૌરીનાથે એ પ્રશ્ન મનમાં જ સમાવી દીધો. ગૌરીનાથની બાજુમાં તેમની એકની એક લાડકી પુત્રી પારો બેઠી હતી, તેના વદન પર ગૌરવનું મોહરું હતું. આ મોહરાનું કવચ ભેદીને પારોના અંતરનો ભાવ પકડવાનું મુશ્કેલ હતું. લોકો સામાન્ય વાર્તાકાર પાછળ ગેલા થાય એ પારોને પસંદ નહોતું. પિતાની સાથે પારો વાર્તા સાંભળવા બેઠી હોવા છતાં તેના ચહેરા પરથી નાપસંદગીનો ભાવ હટ્યો નહોતો. પારો પોતાના ગૌરવમાં સ્થિત હતી. રાજમહાલયમાં વાર્તા કહેવાની તક મળી તેથી બારોટ પ્રસન્ન હતા. બારોટે નિર્દય રાક્ષસના હાથમાં સપડાયેલી કોમળ સુંદરીની વાત શરૂ કરી. પહેલાં તેમણે રાક્ષસનું ભયાનક સ્વરૂપ ખડું કર્યું. નબળા મનનું માનવી વાત સાંભળતા થથરી ઉઠે તેવું એ વર્ણન હતું. રાક્ષસનું ભયંકર વર્ણન પૂરું કરી બારોટ વાતાવાયરા સાથે લહેરાતી મુલાયમ નારીનું શૃંગારિક વર્ણન કરતા હતા ત્યાં રાજા ગૌરીનાથની બાજુમાં બેઠેલી પારો વાર્તાકારને પૂછી બેઠી અને ચારે દિશાના વાહ વાય તો સુંદરીનું શું થાય? તો એ સુંદરી ભાંગીને ભરભર ભૂક્કો થઈ જાય. બારો રાજકુમારી પારોને પોતાની વાર્તામાં આટલો જીવંત રસ લેતી જોઈ રંગમાં આવી ગયા. ઉત્તર આપવાની પોતાની ખૂબી પર બારોટ પોતે હસી પડ્યા. કોઈ સ્ત્રીની સામે ટીકી રહેવામાં સુરુચિ ભંગ માનતા બારોટની આંખ આજ પારો પર ચોડાઈ રહી હતી. આટલા દિવસમાં પહેલીવાર બારોટમાં વિવર્તાના દર્શન થયા. નવાઈ જેવી લાગવા છતાં એ વાસ્તવિકતા હતી. બારોટનો ઉત્તર અને વધારામાં તેમનું હાસ્ય સાંભળી પારો ચમકી. એકાદ કે અડધી ક્ષણ તેના વદન પર રોષની રેખા ફરકી ગઈ, પણ બીજી જ ક્ષણે પારો હતી તેવી સ્વસ્થ થઈ ગઈ. કંઈ બોલવાને બદલે પારોએ મીઠું સ્મિત કર્યું. પારોના એવા સ્મિતમાં વશીકરણની શક્તિ હતી. પારોના અસાધારણ સૌંદર્યમાં સ્મિત ભરતું ત્યારે તે સાક્ષાત મોહિની બની જતી લાગતી. પારોના મનોવ્યાપારનું નિરીક્ષણ કરતા હોય તેમ બારોટે એ રાજકુમારી સામે જોઈ રહ્યા. તેમનો વાર્તા પ્રવાહ પાછો અટક્યો. સૌ સમજ્યા કે આજ બારોટ રંગમાં નથી, તેમને કંઈક થયું છે. સદાય અસખલિત વહેતો તેમનો વાર્તા પ્રવાહ આ રીતે અને આટલી વાર અટકતો કોઈએ જોયો નહોતો. પારોએ બારોટને વાર્તાને ચીલે ચડાવવા કોઈ સામાન્ય વાત કરતી હોય તેમ પૂછ્યું. તમારી વાર્તાની સુંદરી પવનના ચોમેના ઝપાટાથી ભરભર ભૂક્કો થઈ જાય એટલી બટકણી હોવાનું તમે ખરેખર માનો છો? એ સુંદરી હાડમાંસની બનેલી હતી કે મીણની? આ તો વાર્તા છે રાજકુમારી, બારોટે ઓછા ઓછા થતા કહ્યું. તેવી વાર્તામાં રાજકુમારીને રસ લેતી જોઈ બારોટ સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા અતિ પ્રસન્ન થયા. તપ ફરતા તપસ્વીના વદન પર છવાય એવો આનંદ બારોટના ચહેરા પર છવાઈ રહ્યો. હા હા, તમે વાર્તા કરી રહ્યા છો એ તો હું જોઉં છું, પણ વાર્તામાંય તમે રાક્ષસને પવનની લહેરોથી ભરભર ભાંગી પડતો નહીં બતાવશો? પારો બારોટને વિંધી નાખવા હોય તેમ તીક્ષ્ણ દ્રષ્ટિએ જોઈ રહી. એ તો જે ઉપમા જ્યાં બંધ બેસે ત્યાં વપરાય, બારોટે આછું સ્મિત કર્યું. પોતાને તેમાં ડોંગાઈનો ભાસ થયો. થોડીવાર વિશાળ મેદનીમાં અકરાવનારી શાંતિ પ્રસરી રહી. રાજકુમારી પારોને શો વાંધો પડ્યો છે તે લોકોને સમજાયું નહોતું. તમે વાર્તા આગળ ચલાવો, પારોએ મનોમન કશોક નિર્ણય કરી લીધો હોય તેમ કહ્યું. બારોટ થોડીવાર પારો સામે જોઈ રહ્યા. જાહેરમાં સુંદર રાજકુમારી સામે આ રીતે તાકી રહેવું ઠીક નહીં એમ સમજવા છતાં બારોટ પોતાની દ્રષ્ટિ પારો પરથી હટાવી ન શક્યા. પણ વાર્તા રસિક મેદનીમાં સરવરાટ થવા લાગ્યો એટલે બારોટે પાછો વાર્તાનો દોર સાંધ્યો. આ વખતે બારોટની કથન શૈલી લથડતી હતી. પ્રસંગ કે ભાવ માટે યોગ્ય શબ્દ શોધતા બારોટને તકલીફ પડતી હતી. સદૈવ બારોટની જીભ પર રહેતી સરસ્વતી રિસાઈ ગઈ હોય તેમ લાગ્યું. બારોટના પ્રશંસક શ્રોતાઓ આ ફેરફાર ખેતપૂર્વક જોઈ રહ્યા. આટલું ઓછું હોય તેમ બારોટે પાછી વાર્તા શરૂ કરી. તેને થોડી વાર થઈ ત્યાં પારો ઉઠી રાજા ગૌરીનાથે પુત્રીને ભીમેશ્વરે પૂછ્યું, ક્યાં ચાલી? મને નકલી વાર્તાકારો પસંદ નથી, હું જાઉં છું. વાર્તા પતે ત્યારે તમે બારોટને રોકજો, મારે તેને મળવું છે. પારોએ પિતાને એટલા જ ધીમા સાદે જવાબ દીધો. આટલું કહી પારો 14 ભુવનની સામગ્રીની અદાથી સભાસ્થાન છોડી જતી રહી. પારો સુંદર હતી. ગાલના સહેજ ઉપસેલા હાડકા અને અણીદાર નહીં એવું નાક છતાં પારોના વદન પર વશ કરી લે તેવી દીપ્તિ હતી. નમણી પણ તો હતી જ. આછો પાંડુરંગી ગૌરવર્ણ તેને વ્યક્તિત્વ બક્ષતો. મરોડદાર પાત્રી મોંફાટ તેની કૃત નિશ્ચયતા વ્યક્ત કરતી. તેની મીન સમી મોટી સ્વચ્છ આંખોમાં સ્વપ્ન લહેરાતું લાગતું. સ્ત્રીઓના પ્રમાણમાં પારો ઊંચી હતી, સામાન્ય પુરુષ જેટલી તેની ઊંચાઈ હતી, છતાં તે હેકડ ન લાગતી. પારોની ઊંચાઈનો તેના સમગ્ર વ્યક્તિત્વ સાથે આબાદ તાલ મળી જતો. પારોના અંગો અંગની રેખા આછી અને થોડી અસ્પષ્ટ હતી. આ અસ્પષ્ટતા જ તેના આકર્ષણનું મુખ્ય કારણ હતું. પારો હસતી ત્યારે તેના ગૌર પાંડુ કપોલ પર મધુર ગુલાબી રંગની ચુમકી છવાઈ જતી. પિત્ત અને રકિતમ વર્ણના એ સુભગ મિલન પર યુવાનો પોતાની જાત ન્યોછાવર કરવા તત્પર થતા, પણ પારોને એ વારી જનારા સામે નજર નાખવાની એ પરવા નહોતી. પારોના પ્રત્યેક હલનચલનમાં એક પ્રકારનું રમતિયારપણું દ્રષ્ટિગોચર થતું. તે ચાલતી ત્યારે હવામાં લસરતી હોય એમ લાગતું. તેની સામાન્ય વાતચીતમાંય ટીખરનો ભાવ અવારનવાર ડોકાયા કરતો. રાજા ગોપીનાથની મોઢે ચડાવેલી એકની એક દીકરી પારો કામરૂપના પ્રજાજનોની પણ લાડકી હતી. પારો બારોટની વાર્તા અડધેથી છોડીને ઉઠી ગઈ એટલે શ્રોતાઓને પણ લાગ્યું કે આજ બારોટની વાતમાં કંઈ દમ દેખાતો નથી. બારોટે પારોની જતી જોઈ એટલે તે સમજ્યા કે પારો નારાજ થાય તેવું કંઈક પોતે બોલી ગયા છે. પોતાના કયા કથનથી પારો અપ્રસન્ન થઈ હશે તેની અટકળ બારોટ ન કરી શક્યા, પરંતુ તેમની વાર્તા પરની પક્કડ તદ્દન છૂટી ગઈ. બારોટો થોડી વાર વાર્તા પરની પકડ પાછી જાળવવા પ્રયત્ન કર્યો, પણ તેમાં એ ફાવ્યા નહીં. બારોટનું વિક્ષિપ્ત મન પાછું એકાગ્ર ન થઈ શક્યું. છેલ્લે બારોટે કંટારીને વાર્તા સમેટી લીધી. મેદનીની નિરાશાનો પાર ન રહ્યો. ગોપીનાથ પણ સમજ્યા કે લોકો જેની પ્રશંસા કરતા ધરાતા નહોતા તે બારોટ આજ જામ્યા નહીં. બધા ઊભા થયા ત્યારે બારોટ ગૌરીનાથને વંદન કરવા આવ્યા. વંદન નિમિત્તે બારોટ પોતાનો અફસોસ વ્યક્ત કરવા માંગતા હતા. રોકાજો બારોટ, ગૌરીનાથ અમાત્ય સાથે વાત કરતા વચ્ચે બોલ્યા. મહારાજ, ગૌરીનાથ કોઈ દિવસ નહીં અને આજ મારી વાર્તા નિષ્ફળ ગઈ તે માટે ક્ષમા ચાહું છું. હું કશી દક્ષિણા લેતો નથી, આપની રજા લો. બારોટે ખેલદિલીપૂર્વક પોતાની નિષ્ફળતાનો એકરાર કર્યો. બીજું કશું તો તે કહી કે કરી શકે તેમ નહોતા. બારોટ, રાજકુમારી પારો તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે અને તમે મધુપર્ક લીધા વિના જાઓ તો અમારે માટે કેટલું ખરાબ કહેવાય. ગૌરીનાથે વિવેક કર્યો. બારોટ પ્રત્યે ગૌરીનાથના મનમાં કશો પૂર્વગ્રહ નહોતો. બારોટ ગૌરીનાથના આગ્રહનો અનાદર ન કરી શક્યા. ગૌરીનાથ સાથે તે પ્રસાદમાં ગયા. મધુપર્કનો કાર્યક્રમ પત્યો એટલે સૌ એક પછી એક કુશળતાપૂર્વક ત્યાંથી ઉઠી ગયા. પાછળ રહ્યા પારો અને બારોટ. બારોટ કોઈક આવી જ ક્ષણની રાહ જોતા હોય તેમ તેમના ખિન્ન વદન પર પ્રસન્નતા પ્રસરી રહી. અંતરથી પ્રસન્ન થયા હોવા છતાં બારોટને શું બોલવું તે સૂઝતું નહોતું. વાચાર બારોટની જીભ સિવાય જાય તે નવતર અનુભવ હતો. બારોટ, એક વાત કહું. પારોએ વાર્તાલાપનો પ્રારંભ કર્યો તો પણ બારોટને કંઈ બોલવાનું સૂઝ્યું નહીં. બારોટ પારો સામે ટગર ટગર જોઈ રહ્યા. તમારા લોહીમાં વાર્તા કથન નથી, કંઈ વારે પારોએ જ કહ્યું. સેના પરથી કહો છો? બારોટને વાચા ફૂટી. મારી વાત સાચી છે ને? રાજકુમારજી, આજ મારી વાર્તા જામી નહીં તે સ્વીકારું છું. એવું તો ક્યારેક બને, બારોટે ખુલાસો કરવાની તક ઝડપી. હું આજની વાર્તાની વાત નથી કરતી, હું પાયાની વાત પર તમારું ધ્યાન દોરવા માંગુ છું. વાર્તા કહેતી વખતે તમારે મોંથી હૃદયની વાણી નથી સરતી, તમે ગોખેલું બોલતા હો એમ લાગે છે. પારોએ ચબરાક કલા વિવેચકની અદાથી કહ્યું. રાજકુમારીજી, હું કેટલા બધા દિવસથી નગરના ચોકમાં વાર્તા કરું છું, કૃપા કરી કોઈને પૂછી જોજો. એક વાત, એક પ્રસંગ કદી બેવડાયો નથી. મારી પાસે વાતોનો ભંડાર છે. બારોટ અંતરથી ચમક્યા હોવા છતાં પોતાનું પૂંછડું ઊંચું રાખવા મથ્યા. તેનો અર્થ એટલો જ થાય કે તમે ઘણું બધું ગોખી રાખી શકો છો, તેથી તમારી વાર્તા હૃદયની વાણી ન બની જાય. પારોએ બારોટ પરનો હુમલો જારી રાખ્યો. રાજકુમારીજી, હું જે માનું છું તે મારી વાર્તામાં પીરસું છું, તેને હૃદયની વાણી ન કહેવાય તો કેને કહેવાય? બારોટ, તમે સુંદર કોમળ સ્ત્રીનું જે વર્ણન કર્યું તે સાચું માનો છો? અવશ્ય, બારોટે ભારપૂર્વક કહ્યું. ચારે દિશાનો પવન વાય તો ભાંગીને ભરભર ભૂક્કો થઈ જાય એવી કોઈ બટકણી સ્ત્રી તમે જોઈ છે? પારોએ બારોટને પોતાની આકરી કસોટીના જંતરડામાં ખેંચ્યા. રાજકુમારીજી, કવિ ઉપમા આપે ત્યારે ઉપમાએ અને ઉપમાનો ભેદ કાયમ રાખી સમાન ધર્મ બતાવવાનો પ્રયાસ કરે છે. બારોટે પકડાઈ જવાની ભયથી અગડમ બગડમ ખુલાસો કર્યો. સ્ત્રીને તમે બટકણી તો માનો છો ને? પારોએ પૂછ્યું. માત્ર હું નહીં, વિશ્વભરના મોટાભાગના સાહિત્યકારો એમ માને છે. બારોટ પરભર ભૂલી ગયા કે પોતે કામરૂપમાં છે. પોતાના કથનના સમર્થનમાં તેમણે અન્ય સાહિત્યકારોનો હવાલો આપ્યો. બારોટ, એનું જ નામ અનુકરણ. જે વાત તમે જાત અનુભવથી જાણતા નથી પણ બીજા કહેતા હોય એટલે કહેવાનું ચાલુ રાખો, એ અનુકરણ. પારોએ અનુકરણની નવી વ્યાખ્યા કરી. ઈશ્વરે સ્ત્રીને કોમર ઘડી છે એટલું તો સ્વીકારશો ને? બારોટે પૂછ્યું. સ્ત્રી કોમર અવશ્ય છે, એ તેનું ભૂષણ છે, પણ તે બટકણી હરગી જ નથી. બારોટ, જગન નિયંતાએ માનવ વંશવેલ ચાલુ રાખવાની જવાબદારી સ્ત્રી પર શા માટે નાખી તે જાણો છો? પારોએ બારોટની પરીક્ષા કરવાનું ચાલુ રાખ્યું. એમાં નવ જાણવા જેવું શું છે? એ તો પહેલેથી જ એમ છે. બારોટ પારોની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવું ન લાગ્યું. ઈશ્વરે સમજી વિચારીને સ્ત્રીને જનેતા બનાવી છે. એ કામ પુરુષને ફારે આવ્યું હોત તો પહેલી જ સુવાવડે સશક્ત અને સુદઢ મનાતો પુરુષ ભાંગીને ભૂક્કો થઈ જાત. સુવાવડો સહે, બાળકોને ઉછેરે અને ઘરનો બોજ પણ શિર પર લઈને ફરે તે સ્ત્રી. આટલા તાણની વચ્ચે સ્ત્રી પોતાની કોમળતા નહીં ગુમાવવાની કે નહીં ભાંગી પડવાની? આટલું ગજું છે કોઈ પુરુષનું? બારોટ ઠાલા સ્ત્રીને વગોવવાનો ધંધો લઈને ફરો મા. બારોએ બારોટની વાતના છોતા ઉડાવ્યા. બારોટ નીચું જોઈ રાજકુમારી પારોની વાત સાંભળી રહ્યા. પારો બોલતી બંધ થઈ એટલે બારોટે ઊંચે જોયું. સામે પારો રજવાડી ઠાઠથી બેઠી હતી. રજા લો? બારોટે કંઈ વારે પૂછ્યું. એ પછી પહેલાં કહો તમારું સાચું નામ શું છે? પારોએ બારોટને પકડી પાડ્યા હોય તેમ પૂછ્યું. મને બારોટ તરીકે ઓળખો છો તે પૂરતું નથી? બારોટ પરે પર પારોનું નવું નવું સ્વરૂપ જોતા હતા. નથી, કારણ કે તમે બારોટ નથી. પારોએ જાણે ચુકાદો આપ્યો. તો હું કોણ છું? બારોટ જે કહેવા માંગતા હતા તેથી કંઈક જુદું જ કહી બેઠા. આટલું પૂછી બેઠા પછી બારોટને તરત ખ્યાલ આવ્યો કે પોતે પારોની મોહિની વિદ્યાની અસર નીચે બોલી રહ્યા હતા. એ પ્રશ્ન નિરર્થક છે, તેનો ઉત્તર તમે જાણો છો અને તમારે તે મને કહેવાનો છે. પારોએ બારોટ સામે વેદક દ્રષ્ટિએ જોઈ રહેતા તેમને આદેશ આપતી હોય તેમ કહ્યું. થોડીવાર અકરાવનારી શાંતિ પ્રવર્તી રહી. પારો, બારોટે એકાએક કંઈક નિર્ણય કરી લીધો હોય તેમ કહ્યું. મારું નામ છે રમ્યક, હું દશાહનો રાજકુમાર છું. તમારી અટકળ તદ્દન સાચી છે. મેં બારોટનો વેશ ધારણ કર્યો છે. એ વેશમાં હું સાંગોપાંગ પાર ન ઉતર્યો તે દુઃખદ બીના છે. મારી કલ્પનામાં કંઈક એવું જ હતું. પારોએ રમ્યક પર કરેલું ત્રાટક પૂરું કરતા કહ્યું, રમ્યકે તેને સંબોધન કરવામાં કરેલા ફેરફાર પારોનો ધ્યાન બાર નહોતો. આ બારોટ વેશધારી રાજકુમાર પ્રેમની ભીખ માંગવા આવ્યો હતો તેમ પારો તરત સમજી, આ પહેલાં પણ પારોએ થોડા વેવડા પ્રેમીઓ જોયા હતા. નૃત્ય અને સંગીતમાં પ્રવીણ પારો પર ઘણા યુવાનો વારી જતા. હવે એક વિશેષ એકરાર કરું, રમ્યકે દૃષ્ટતા કરી જ છે તો તે પૂરી કરવાનું વિચાર્યું. અનાયાસે સાંપડી ગયેલી હૃદયની વાત વ્યક્ત કરવાની આવી સુવર્ણ તક તે જતી કેમ કરે? તમે છેક પશ્ચિમથી અહીં પૂર્વ સુધી મારી પ્રશંસા સાંભળી મને પ્રાપ્ત કરવા આવ્યા છો એમ કહેવું છે ને? પારોએ કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતી હોય તેવા ટાઢા બોર સ્વરે કહ્યું. અત્યાર સુધી રમ્યકની કોઈ વાત તેને ચમકાવી શકી નહોતી. પારો, તમને બધી વાતની ખબર કેમ પડી જાય છે? રમ્યક મનથી પ્રસન્ન હોવા છતાં મોઢું ભારેખમ રાખી બોલ્યો, તેનું કારણ હજી નથી સમજ્યા. કારણ સીધું ને સટ છે. મેં તમારી જેમ નેત્રો બંધ નથી કર્યા, મને ખુલ્લી આંખે બધું દેખાય છે. પારોએ રમ્યકના અંતરની વાત જાણી લીધી હોવા છતાં તેના પ્રત્યે રજ માત્ર ઉષ્મા ન દર્શાવી. રમ્યક સાથે જીવન જોડવાની કલ્પના સરખી પારો સહી શકે તેમ નહોતી. વેશધારીઓ પ્રત્યે તેને આદર નહોતો. તમને પામું તો મારી શોધયાત્રા સફળ થાય પારો, મને સફળતા અપાવવી તમારા હાથમાં છે. રમ્યકે નાટકીય ઢબે પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો. રમ્યક, તમારી વાત કરવાની આ સીધી સટ રીત મને ગમી. દર્શાહની ભૂમિનો એ સંસ્કાર લાગે છે. પારોએ પોતાની મહત્તાના સિંહાસન પરથી જરાય ચસક્યા વિના કહ્યું. તેણે પહેલેથી જ રમ્યકને જરાય મહત્ત્વ આપ્યું નહોતું. પારો, હું તમારો અત્યંત આભારી છું. રમ્યકે પારોનો વિવેક વાક્યનો અર્થ પોતાને ફાવતી રીતે કર્યો. જગતના ઘણા લોકો કરે છે તેમ. ઉતાવળો આભાર માનતા પહેલાં મારી વાત પૂરી સાંભળો, તે પછી મારો આભાર માનો તો વાંધો નથી. સદાય રમતિયાર પારોના સ્વરમાં કંટારો દેખાયો. પારો, હું તને ખરા અંતરથી ચાહું છું. તને મારી જીવનસાથી બનાવવા હું ગમે તે મૂલ્ય ચૂકવવા તૈયાર છું. રમ્યક પ્રેમની ન્યોછાવરની વાત કરતો હોવા છતાં તેના સ્વરમાં કાકડુદી હતી. પારોના કશા પ્રોત્સાહન વિના રમ્યકે તેને એક વચનથી સંબોધવાની છૂટ લીધી. તે પારોને રૂચ્યું નહીં. તમે પ્રેમનું મૂલ્ય ચૂકવવા તૈયાર થયા છો, તે સારી વાત છે. દરેક પ્રેમીમાં આટલી તત્પરતા અનિવાર્ય છે. પણ તમને કામરૂપની કન્યાની પસંદગી વિશે કશો ખ્યાલ નથી લાગતો. પારો રમ્યકને તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવા નથી. કામરૂપની કન્યા શું ઈચ્છે છે? રમ્યકમાં વાર્તાકારનું લટકું આવી ગયું. બારોટનો વેશ તેની અસર કર્યા વિના ન રહ્યો. કામરૂપની કોઈ કોમલાંગી તરગારા સાથે પોતાનું જીવન જોડવા તૈયાર નથી હોતી. એ પ્રદેશની રાજકુમારી તો કેમ જ હોય. પારો કામરૂપની નારીને સહજ તેવી ઉડંડ રીતે રમ્યકને તેનું સ્થાન સૂચવી રહી. પારોએ જાડી ચામડીવાળાને પણ ચમચમી ઉઠે તેવો ફટકો લગાવ્યો. મને તરગારો કહો છો? રમ્યક પારોના કટાક્ષથી ગવાયો હોય તેમ છણક્યો. નારાજ ન થશો, અન્યનું અનુકરણ કરી લોકરંજન કરવા માટે તે તરગારા નારી નાટકના ટાયલાથી નહીં, સુરવીરને છાજે તેવા પરાક્રમથી રીઝે છે. પારોએ રમ્યક પર જનોઈ વઢ પ્રહાર કર્યો. તમને પામવા હું તમે કહો તે પરાક્રમ કરી બતાવવા તૈયાર છું. રમ્યકે પડકાર ઝીલતો હોય તેમ ઉશ્કેરણીપૂર્વક કહ્યું. કૃપા કરીને એવડું મોટું વ્યર્થ સાહસ કરવાનું રહેવા દેજો. એ વળી બીજું નાટક થશે. જીવન જોડવાની વાત હોય ત્યારે મને નાટક પસંદ નથી. રમ્યક કોઈના કહેવાથી થાય તે પરાક્રમ નહીં, ડંફાસ કહેવાય. સ્ત્રી મોહે છે સ્વયંભૂ પરાક્રમને, પારોએ રમ્યકને અસંદિગ્ધ શબ્દોમાં પોતાની નારાજી દર્શાવી આથી વિશેષ કરવી થતાં પારોને તેના સંસ્કારે રોકી અને મારે કામરૂપથી ખાલી હાથે પાછા જવાનું? રમ્યકે વલોપાત કર્યો, ખાલી હાથે કેમ? આવડા મોટા અનુભવનું ભાથું બાંધીને જશો તે શું ઓછું છે? પરભર નારાજ થયેલી પારો પાછી રમતિયાર બની ગઈ. અને તમે શું કરશો? રમ્યકે પૂછ્યું. એ ચિંતામાં તમારી કાયાને કરમાવશો નહીં. પારો રાજકુમારીનો મિજાજ ધારણ કરી પાછી અટલી થવા મથી. જેની સાથે પ્રેમ કર્યો ભલે ને એક પક્ષી, તેની ફિકર તો થાય ને. તમારું શું થશે? પ્રતિષ્ઠાનપુરના સમ્રાટ મહારાજા ધીરાજ ભરતમાં સ્વયંભૂ પરાક્રમ છે એમ કહી શકાય. મહારાજ ભરત સિવાય બીજું કોઈ પાત્ર તમારી કસોટીમાં પાર ઉતરે તેવું નથી લાગતું. અને એ મહારાજ ભરતને અનેક વિજયો કર્યા હોવા છતાં જીવન સહચરી શોધવાની લગી રહી ઉતાવળ નથી, એમને તમે કેમ પામશો? રમ્યકે જતા પહેલાં પારોની ઠેકડી ઉડાવવાની તક જતી ન કરી. સંજોગોનો દોર પોતાના હાથમાં ન રહ્યો તેથી હતાશ બની ચીડાયેલા રમ્યકે જતા જતા ઘા કરી લીધો. ફાટી ગયેલ દૂધ ઢોરી નાખવાનો સમ્યકને જરાય વાંધો નહોતો. સૌજન્યના ખ્યાલ તેણે નેવે ચડાવી દીધા. પારો રોજભેર પોતાના આસન પરથી ઊભી થઈ ગઈ. આ ક્ષણે ઊંચી પારો રમ્યક કરતાં પણ ઊંચી લાગી. પારોએ રમ્યક સામે તે તુચ્છ જંતુ હોય તે રીતે જોયું. શારીરિક રીતે ઊંચો રમ્યક આ પરે વામણો લાગ્યો. પારો દયાભેર અંદરના ઓરડામાં જતી રહી. રમ્યક તેને ઉત્તર આપવા માટે તુચ્છ લાગ્યો. થોડીવાર સુધી રમ્યક પારો ગઈ હતી તે બારણા સામે બાગાની જેમ તાકતો ઊભો રહ્યો. ઘણીવાર થવા છતાં બારણામાં કશું હલનચલન ન થયું એટલે રમ્યક નિરાશ વદને અને લથડતે પગલે રાજપ્રસાદમાંથી બહાર નીકળ્યો. ઝીણી ઝીણી વિગતનો વિચાર કરીને ઘડેલી રમ્યકની સમગ્ર યોજના ભાંગીને ભૂક્કો થઈ ગઈ. આ પરથી પારોને શાકુંતલેય ભરતની નજરે નિહાળવાની ઉત્કંઠા થઈ. ભરત વિશે તપાસ કરતાં તેને લાગ્યું, શું આવો પુરુષ પણ હોઈ શકે? ભરતનું પરીક્ષણ કરવાની તેની ઉત્સુકતા વધી. આ ઉત્સુકતા સાથે ભરતના નામમાંથી જાણે પૂર્વરાગની લાલી ફૂટવા લાગી અને પોતાના અંતરનો ઉછળતો ગુલાલ નિરખી પારોને ભરતનું ઘેલું લાગ્યું. પારોએ ગમે તેમ કરીને ભરતને પરણવું એવો મનોમન નિર્ધાર કર્યો. કોઈ બાબતનો નિર્ધાર કર્યા પછી તે પડતી મૂકવાનું પારોના સ્વભાવમાં નહોતું. પારો પોતે ધાર્યું હોય તે મેળવીને જ જમતી અને એ ન મળે ત્યાં સુધી એક પ્રકારનો અજંપો અનુભવતી. લગ્ન દ્વારા જીવનસાથી મેળવવાની વાત પણ પારોને મન પ્રયત્ન કરીને સાધવાની બાબત હતી. પારોનું મન ભરતને પામવાના માર્ગનો વિચાર કરવામાં રોકાઈ ગયું. પારોએ આડકતરી રીતે ભરત વિશે માહિતી મેળવવા માંડી. પોતે ભરત સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે એ બાબત પારોના મનમાં લવલેશ શંકા નહોતી. સામે પડકાર ઝીલવાનો આવે ત્યારે પારો ગંભીર બની જતી. રમતિયાર પુત્રીને ઉદ્વિગ્ન જોઈ ગૌરીનાથને ચિંતા થવા લાગી. તેમને ગાંભીર્ય અને જ્ઞાની વચ્ચેના ભેદની પરખ નહોતી. પારોમાં થયેલું પરિવર્તન તેની સખી પદ્માના પણ ધ્યાન પર આવ્યું. તેણે પૂછ્યું, પારો તું હમણાંની ઉદાસ કેમ દેખાય છે? ઉદાસ? મારે ઉદાસ થવું પડે તેવું તો કોઈ કારણ નથી, તને એવું કેમ લાગ્યું પદ્મા? પારોએ માત્ર ઉદાસ શબ્દ પકડ્યો. પારો, મને તારા જેવી શબ્દોની રમત નથી આવડતી. તું ઉદાસ નહીં તો વિચારમગ્ન અવશ્ય છો. થોડા વખતથી તારું રમતિયારપણું અદૃશ્ય થઈ ગયું છે. મારી વાત તું ઉડાવી દઈશ તે નહીં ચાલે. પદ્માએ પારોમાં થયેલો ફેરફાર બરાબર પકડ્યો એ પરિવર્તન માટે કયા શબ્દોનો પ્રયોગ યોગ્ય કહેવાય તે વિશે પદ્મા પારો સાથે વિવાદમાં ઉતરવા માગતી નહોતી. રાજકુમારી પારો અને અમાત્ય પુત્રી પદ્મા બાલ્યકાળથી બહેનપણી હતી. પદ્માએ છેક નાની વયથી પારોનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું એટલે તેમની વચ્ચે મનદુઃખ ઊભું થવાનો પ્રસંગ ક્યારેય આવ્યો નહોતો. પારો અને પદ્મા એકમેકના સ્વભાવ સમજતી અને તેનો આદર કરતી. બંનેની મૈત્રી એટલી ગાઢ હતી કે તેમની વચ્ચે કશું છુપું નહોતું. ઉંમરલાયક થયા પછી પણ બંને સખીઓ દિલ ખોલીને વાતો કરતી. પદ્મા જીવતો જીવ વિચાર ન કરે તો બીજું શું કરે, વિચાર તો માનવીના જીવંતપણાની સાબિતી છે. પારોએ પાછો શબ્દની રમતનો આશરો લીધો. પારો, વિચાર કરતા તું કાંઈ હમણાં નથી શીખી, જન્મી ત્યાંથી વિચાર કરતી હોઈશ ને, વિચાર કરવામાં તારું રમતિયારપણું અલોપ થતું અમે કદી જોયું નથી. હમણાં હમણાં પેલા બારોટ ગયા પછી એવું કેમ લાગે છે, જરૂર તું કોઈક વિશિષ્ટ વિચારમાં પડી છે. પદ્માએ પારોનો પીછો ન છોડ્યો. આજ તેણે પારોના મનની વાત જાણવાનો નિર્ધાર કર્યો હતો.